આજે આપણે 4 ડિસેમ્બર અને શક્ય હોય તો 10 ડિસેમ્બર બંને પ્રાર્થના જોવાની છે. ગયે વખતે જે આપણને વીસમી નવેમ્બરની અનુભૂતિ કીધેલી એમાં એમ કહ્યું છે કે આપણે ભૂતકાળમાંથી મુક્ત થવાનું છે. કોઈ વખત સાધના માટે એક સમજણ તરીકે આપણે કોઈક વિચાર ગોઠવેલો હોય છે સાધનામાં, એ વખતે એ વિચારનો આધાર લઈને સાધના કરતા હોઈએ તો ફાયદો થાય છે, આપણે આગળ સાધના વધી જાય છે. પણ પછી એ વિચાર આપણા માટે નકામો થઈ જતો હોય છે, એ આપણે પછી ફેંકી દેવો જોઈએ, એમાં બંધાઈને રહેવું ન જોઈએ. ઘણી વખત સાધકોમાં આ જે વિચાર ભેદ જણાય છે એનું મૂળ કારણ આ હોય છે કે એકાદો વિચાર હોય છે એ એક વ્યક્તિને ભૂતકાળમાં ઉપયોગી હોય, હવે એ વિચારનો એ આગ્રહ રાખતો નથી, છોડી દે છે. પણ બીજી વ્યક્તિને એ તબક્કા માટે જરૂરી હોય છે એટલે એને મહત્વનું સત્ય લાગે છે. આ બંનેની કક્ષા ભેદ હોવાથી સાધનાની, એ બંનેને એમ લાગે છે કે અમારામાં વિચાર ભેદ છે. ખરેખર વિચાર ભેદ જેવું હોતું જ નથી કંઈ, એ પ્રક્રિયામાંથી બધા જ પસાર થયેલા હોય છે. અને એથી ઘણી વસ્તુ થાય છે કે એક માનસિક કલ્પના હોય છે એ છૂટી જાય છે, પછી આપણે એ બાબતમાં આપણે કોઈ બંધન સ્વીકારતા નથી, આપણે એ વસ્તુ માટે ડરતા પણ નથી. એક દાખલા તરીકે, હું નાનો હતો એ વખતે એક સંસ્કાર હતા કે નાયા ધોયા વગર ભગવાનનું નામ લેવાય જ નહીં, એટલે કોઈ વખત ભૂલે ચૂકે પણ મનમાં પ્રભુનું નામ આવવા લાગે તો મને એમ લાગતું હું પાપ કરી રહ્યો છું. આંતરિક મને સંઘર્ષ થતો, પણ હવે એવું થઈ ગયું છે કે એ એક સંસ્કાર હતો, નીકળી હવે છોડી દીધો છે. હવે હું નાવું તોય મને કોઈ પ્રોબ્લેમ નથી, ન નાવું માંદગી હોય, કંઈ બીજો કોઈ પ્રોબ્લેમ હોય, પ્રવાસમાં હોઈએ આપણે તો એ કોઈ પ્રોબ્લેમ નથી. વચમાં એક તબક્કો હતો કે ગાયત્રી હવન મારે હું કાયમ સ્વરૂપે કરતો હતો, કે મારા બાપુજીની ઈચ્છાથી ઘરમાં ગાયત્રી હવન રોજ થવો જોઈએ, કરતો હતો હું, ખૂબ આનંદ આવતો હતો, મને મારી પ્રગતિ થઈ હતી, સાધના પણ આગળ વધતી હતી. હવે એ તબક્કો થયો છે કે હવે એ ભૌતિક રીતે હવન ન કરે તો પણ મને ચાલે એમ લાગે છે, વ્યક્તિગત રીતે મને ચાલે એમ લાગે છે, આંતરિક રીતે બેઠો હોય તો એ જે કર્મકાંડ કરતી વખતે જે આંતરિક ક્રિયાઓ ચાલતી હોય છે એ આંતરિક ક્રિયા મને કર્મકાંડ વગર પણ હું ચલાવી શકું છું. આંતરિક રીતે યજ્ઞની ક્રિયા ચાલતી હોય છે, દેટ ઇઝ એનફ ફોર મી. સમજી ગયા તમે? આ દરેકના જીવનમાં એમ થતું હોય છે કે અમુક કન્સેપ્ટ હોય છે એમના, અને એ કન્સેપ્ટ પ્રમાણે એણે એ વખતના એક તાત્પૂરતો આધાર લેવો પડે છે, પછી એની જરૂર પડે. જેમ નાનું બાળક હોય ચાલવાનું શીખે તો એને ઓલી ચલણ ગાડી જરૂરી છે, એને એના માટે જરૂરી છે એટલે એ આધાર લે છે. પણ મોટો થાય પછી પણ આગ્રહ કે ના મારે ચલણ ગાડી તો જોઈએ જ, તો લોકો મૂર્ખમાં કાઢશે એને. આવો એક પ્રકાર છે સાધનામાં પણ આપણા દરેક જણા આધાર લેતા હોઈએ છે, માનસિક કોઈ વિચારના આદર્શના લેતા હોઈએ છીએ આપણે, પણ પછી છૂટી જતા હોય છે. અને આગળ પછી એવી એક અવસ્થા આવે છે અંતિમ વખતે કે એને માટે કોઈ જેને કહેવાય બંધન જેવું રહેતું જ નથી. એને પછી એને એવું લાગે છે કે પૂજા કરતા વખતે ફૂલ હોય ઠીક છે, ન હોય ઠીક છે, અગરબત્તી હોય ઠીક છે, ન હોય ઠીક છે, નાયા હોય ઠીક છે, ન હોય ઠીક છે, બીજું કોઈ હળદર કંકુ હોય ઠીક છે, ન હોય ઠીક છે, એને કોઈ આમ કોઈ અપેક્ષા રહેતી નથી. પરંતુ આંતરિક રીતે એનો વિકાસ થયેલો હોય છે, એનું કારણ આ હોય છે, અશ્રદ્ધા નહીં. તેથી એવી વ્યક્તિ હોય કે જેને પૂજા પાઠ કરતા વખતે એની એને એવું લાગતું હોય છે કે દીવો હોવો જોઈએ, અગરબત્તી હોવી જોઈએ, ભગવાનની મૂર્તિ હોવી જોઈએ, મારે પ્રસાદી ધરાવવી જ જોઈએ, મારે સ્તોત્ર કરવું જ જોઈએ. તો એના માટે આ વ્યક્તિ એમ લાગે છે કે આ વ્યક્તિને સમજાતું નથી સાચી સાધના કેમ કરાય, એને એની ગેરસમજ એવી રીતે થતી હોય છે. પણ આપણે એ વખતે ટીકા ન કરાય કોઈની, દરેકને એ માતાજી પ્રભુ એને એની સાધના અનુસાર ગોઠવતા હોય છે, એને એની સમજણ આપેલી હોય છે, અને સમજણ પોતે જ પોતાનો છોડતો હોય છે અને આગળ ચાલી જતો હોય છે. એટલે છેલ્લે માતાજી કહે છે, અમારા બુદ્ધિજન્ય સમન્વયોને પણ આપને જરૂર લાગે તો વિખેરી નાખો. અમે તો બૌદ્ધિક સમજણ કંઈ કરી હોય, નક્કી કર્યું કે ના આપણે રોજ કેન્દ્રમાં જવું જ જોઈએ, એક હોય છે એક તબક્કો હોય છે જવું જ જોઈએ, રોજ જતા હોય છે. એક તબક્કો એવો આવે છે પછી કે તમે કેન્દ્રમાં હોવો કે ઘેરે હોવો, જ્યાં પણ ક્યાં હોવો ત્યાં તમે એ એ ચેતનામાં રહી શકો છો. પછી એને પછી કેન્દ્રમાં રહેવું કે આ, હા ગીતા કહે છે એમ લોક સંગ્રહાર થઈ, જેને કહેવાય કે આપણા વર્તનનો ખોટો અર્થ લઈને કોઈ પોતાની સાધના ન બગાડી મૂકે એના માટે એક એક આપણે વ્યવહારમાં રહેવું, એ વસ્તુ જુદી છે. પણ આંતરિક રીતે એને બંધન લાગતું નથી એમાં કોઈ, એ કે બધે પ્રભુ જ છે મારા, એ પ્રકારનો ભાવ હોય છે. અનુભૂતિ હવે આગળ વધે છે. જો 4 ડિસેમ્બરમાં શું કહે છે, કેટલાક મનોમય ઘડતરો એવા છે કે જે કાં તો બહુ બળવાન છે અથવા તો મારી પ્રકૃતિ સાથે બંધ બેસતા આવે છે. આજે મારી પ્રકૃતિ જે હોય એના માટે ઉપયોગી છે, આજે એવા હોય છે, એવા આપણા આપણી શ્રદ્ધા આપણા આદર્શો એવા હોય છે, એ વખતે જરૂરી હોય છે. એ રૂપો મને પરમ અનુભૂતિઓ પ્રત્યે દોરી જનાર ખાતરીલાયક માર્ગદર્શકો છે, એનો ઉપયોગ છે સાધનામાં, એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી જવાનું છે, એ જરૂર છે. પરંતુ એકવાર અનુભવો બની ચૂકે ત્યાર પછી તારો સંકલ્પ એવો રહે છે કે બધા મનોમય આકારની ગુલામીમાંથી મુક્ત રહેવો જોઈએ. પછી એવી જગન્માતાની અપેક્ષા હોય છે કે એ પ્રકારનો એક તબક્કો પસાર થઈ જાય પછી છોડી દેવા જોઈએ, એનો ખોટો આગ્રહ ન રખાય. પછી આપણે હું તારી સમક્ષ તાજા જન્મેલા બાળક જેટલી અજ્ઞાન બનીને ઊભી છું. જ્યારે આપણે બધા આ આદર્શો છોડી દઈએ છીએ, બધા જ આદર્શો છોડી દઈએ છીએ, પછી એક નાના નવજાત બાળક હોય, નાનો બાળક હોય, એનું કોઈ પોતાનું આયોજન હોતું નથી, કોઈ આયોજન હોતું નથી. એક કલાક પહેલાં જન્મેલું બાળક હોય એનું આયોજન શું હોય, કાંઈ ન હોય, જે વખતે જે લાગે એ કરે, વર્તમાનકાળમાં જીવતો હોય છે, એને નથી ભૂતકાળ નથી ભવિષ્યકાળ. એ પ્રકારે સાધનાનો એક તબક્કો આવે છે કે નથી ભૂતકાળનો વિચાર કરતો, નથી ભવિષ્યકાળનો વિચાર કરતો, એ પ્રકારની અવસ્થા આવે છે. એને કોઈ પછી હવે એને કોઈ સામે આદર્શો રહેતા નથી કે ભૂતકાળનો કોઈ આગ્રહ રહેતો નથી, એ જે છે બરાબર છે, બધું બરાબર છે. ઓલ ઇઝ રાઇટ વિથ ધ વર્લ્ડ એન્ડ ધ ગોડ ઇઝ ઇન હિઝ હેવન. નાનપણમાં અમને કવિતા શીખવતા ઇંગ્લિશમાં કે ગોડ ઇઝ ઇન હિઝ હેવન એન્ડ ઓલ ઇઝ રાઇટ વિથ ધ વર્લ્ડ. જગતમાં બધું ચાલે છે, બરાબર ચાલે છે, કારણ આપણે જ્યાં સુધી માનસિક વિચારમાં હોય ત્યાં સુધી એમ લાગે છે જો પ્રભુ છે તો જગતમાં આમ કેમ આ બધું, આ પ્રશ્ન આપણે વારંવાર થતો છે. કોઈ પણ છાપું ખોલો તો અત્યાચાર ને બળાત્કાર ને લૂંટ ને ખૂન ખરાબા ને આત્મહત્યા અને કૌભાંડો 90% છાપો એમાં ભરેલું હોય છે. તો આપણને લાગે છે કે આ ભગવાને આવી ગયું દુનિયા નિર્માણ કરી છે. પણ એક તબક્કો આવે છે કે આપણે સાચી સમજણ આવી જાય છે જગત માટેની, કે છે ના બધું બરાબર છે. એક દાખલો આવું તમને, કદાચ ક્યાંક કીધો છે મેં તમને, આપણું એક શિક્ષણ તજ્ઞોનું મંડળ રશિયામાં ગયેલું ત્યારે એક નાની બાલિકાઓનું કેન્દ્ર હતું પ્રાથમિક શિક્ષકનું, નાની બાલિકાઓ બાળક જેને એટલે કિન્ડર ગાર્ટન જેને કહેવાય. તો ત્યાં આ લોકો ગયા જોવા. તો આપણે ત્યાં બધું શું હોય કે ભાઈ ફોરેનથી લોકો જોવા આવતા હોય તો છોકરાને સમજાડો, એ બધા વ્યવસ્થિત રહેવાનું, જુઓ એકદમ શિસ્ત રહેવાનું, ગણવેશ પહેરી આવવાનો, બહુ મોટેથી બોલવાનું નહીં, વાતચીત કરવાની નહીં, શિસ્તમાં રહેવાનું, પ્રશ્ન પૂછો એટલે હાથ ઊંચો કરવાનો, પહેલાં સૂચના આપી દેવી, બધા ડિસિપ્લિનમાં રહેતા હોય એક દિવસે. ત્યાં ગયા, આ પ્રવેશ કરે છે તો છોકરાઓ ગ્રાઉન્ડ પર રમતા હતા, એક છોકરી ખૂણામાં બેઠી બેઠી ધૂળના બાચકા લઈને માથામાં નાખતી, ધૂળ નાખ્યા કરતી હતી, રમતી હતી નાની છોકરી, 2-3 વર્ષની હશે. અને શિક્ષિકા ત્યાં ઊભી ઊભી જોતી હતી, ટીચર જોઈ રહ્યા હતા. આ ઇન્ડિયન જે લોકો હતા એમને એ લોકો કે આ આ કયા પ્રકારનું શિક્ષણ આપે છે, આ બેનને એટલું સમજાતું નથી, આને કેવું જોઈએ કે માથામાં ધૂળ નાખ નહીં. એટલે પછી કે મળવા આવ્યા છે, હા કે પ્લીઝ આવ્યો, અમનું તમારી વાત જોઈ હતી, પ્લીઝ વેલકમ, કે અંદર લઈ ગયા, બેસાડ્યા, થોડી વાતચીત થઈ, શિક્ષણ કેમ આપે છે, શું આપે છે. પછી એક જણે ન રહેવાયું કે મેડમ, પેલી છોકરી માથામાં ધૂળ નાખતી હતી, તમે કંઈ કહેતા નથી, એનું કારણ શું? તેણે કીધું કે અમારી શિક્ષણ પદ્ધતિ એ પ્રકારની છે, અમારી શિક્ષણ પદ્ધતિ એ પ્રકારની છે. તો કે શું, કઈ પદ્ધતિ છે? નાના બાળકોનો કે ચાઇલ્ડ સાયકોલોજી હોય છે કે એને જો એક વખત કહીએ ને કે આ નહીં કરવાનું, તો એ તમે ન હો ને ત્યાં કર્યા વગર છૂટશે નહીં, અને ત્યાં સુધી સંતોષ નહીં થાય. તમે કોઈ વસ્તુ નાના બાળકો કે હરવા નહીં આને, તો એ વખતે નહીં અડે, પણ તમે ન હો ને એ વખતે અડી લેશો, એને સંતોષ મળવો જોઈએ. એટલે હું છોકરીને કહીશ ને કે માથામાં તું ધૂળ નાખતી નહીં, તો અહીંયા નહીં નાખે, ઘેરે નાખશે. એટલે એ નાખતી હોય તો કે હા તને મજા આવે છે એમાં, કે હા નાખ, હમણાં જોજો કે શું થાય છે. થોડી વારથી થઈ બેબી રડતી રડતી આવી મેડમ પાસે કે મેડમ મેડમ સિસ્ટર સિસ્ટર મને માથામાં ખંજવાળ આવે છે. તો હા બેટા, કે ધૂળ નાખે તો ખંજવાળ આવે છે, કે તું ધૂળ નાખીશ તો ખંજવાળ આવશે, તને તકલીફ થશે, હવે માથું ધોવું પડશે તારું, માથું ધોઈ તને છીકો આવશે, ચાલ તને માથું ધોઈ દઉં. એ બધાને કીધું પ્લીઝ વેટ, 5 મિનિટ ધોવ્યા, લઈ ગઈ, એનું માથું ધોયું, સાફ માથું ઓળી દીધું, અને કે જા નાઉ યુ કેન ગો, તારે બહાર રમવું હોય તો રમ, અને જો તારે ધૂળ નાખવી હોય ને તો નાખજે, પરિવાર નવરાઈ દઈશ બેટા તને. ઓલા જે આવ્યા હતા ને સમજી ગયા, એમણે કોઈ પ્રશ્ન રહ્યો નહીં. શિક્ષણ આ જ પદ્ધતિ છે. હું આ દાખલો એના માટે આપું છું કે પ્રભુનું શિક્ષણ આ જ પ્રકારનું હોય છે. તારે ચોરી કરવી છે, જા જરૂર ચોરી કર, ચોરી કરે તકલીફ થાય, અથવા બીજું કોઈ પણ આપણે ભૂલો કરે તો પ્રભુ ના પાડતા નથી, ના પાડતા નથી, તારી ઈચ્છા પણ કરી નાખ. પછી જ્યારે કમ્પ્લેન કરે છે ને ત્યારે સમજાવે છે કે બેટા હા આમ ન કરાય, આમાં તકલીફ થાય તને, પછી છતાં પણ તારી ઈચ્છા તો તું કરજે. પ્રભુને બધાને પ્રભુ જેવા બનાવવા છે, ધ્યાન રાખજો. આપણામાંથી દરેકને પ્રભુ જેવા બનાવશે, અને પ્રભુ કહે છે હું તો સંપૂર્ણ મુક્ત છું, સ્વતંત્ર છું, એટલે મારું એવું મને એવી ઈચ્છા છે કે મારું દરેક બાળક સ્વતંત્ર હોય, એના પ્રમાણે જિંદગીનો નિર્ણય લે, એના પ્રમાણે જીવે, એના પ્રમાણે અનુભવ લે, અને એમાંથી વિકાસ પામે. આ પ્રભુની રીત છે. જ્યારે આપણને સમજાય છે કે પ્રભુની આ રીત છે, અને એ રીતે તમે તમારા જીવન તરફ જોશો, તમને કે પ્રભુએ ખરેખર એવું કર્યું છે, હું જે રીતે માગતો હતો ને એ પ્રમાણે જીવતો ગયો, એટલે કોઈ વખત આનંદ થયો ને કોઈ વખત દુઃખ થયો, બધું ભોગવો તો ભોગવો તો તૈયાર થયું છે, હવે સમજાવવા લાગ્યું છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ પ્રભુની રીત છે. પ્રભુ દરેકને પોતાની જેવ જ ઘડવા માગે છે, પોતાના જેવો જ બનાવવા માગે છે, એકરૂપ કરવા માગે છે, અને તેથી પ્રભુનો પોતાનો જે સ્વભાવ છે ને એ સ્વભાવ તમને આપી દીધો છે. તમે સ્વતંત્ર છો, તમારે જેમ વર્તવું હોય તેમ વર્તો, પણ એ વર્તન પછી જે ભોગવવું પડે છે એમાંથી તમે પોતે સમજો છો, અને પછી કોઈ વખત ભૂલ કરતા નથી. પછી એક વખત કડવો અનુભવ આવી જાય તો આપણે સમજી જઈએ કે આમ ન કરાય, આપણાથી પછી પોતાને મળે માણસ સુધરતો જાય છે. અહીં પ્રભુની ભણતરની પદ્ધતિ એક છે, સેલ્ફ એજ્યુકેશન. દરેક જણે પોતપોતાની રીતે ભણવાનું છે, પોતપોતાની રીતે શીખવાનું છે, અને વિકાસ પામવાનો છે. આ પદ્ધતિ છે પ્રભુની. અને તેથી જે ભૂતકાળનું હોય છે પોતાને મળે એણે ખેરવી નાખવાનું છે, એમ કહેવાનું છે. અનુભવ બની ચૂકે ત્યાર પછી તારો સંકલ્પ એવો છે કે બધા મનોમય આકારની ગુલામીમાંથી મુક્ત રહેવા જોઈએ. જે પણ આપણો આગ્રહ હોય, આદર્શ હોય, ધીમે ધીમે છોડતા જાઓ. કોઈ આગ્રહનો આપણે અહંકારથી આગ્રહ રાખો નહીં કે આમ આમ જ છે, આમ આમ જ છે. લોકો તમને સમજાવતા હોય છે એ એમનો એક આદર્શ હોય છે, એમની એક સમજણ હોય છે, એમાં સત્ય થોડોક અંશ હોય છે, બાકી બધું ખોટું જ હોય છે. ધ્યાન રાખજો, અંદરથી તમને જે સાચું સમજાતું હોય છે એ જ સાચું છે, અને તમે એને અનુસરવાની જરૂર છે. હું તારી સમક્ષ તાજા બા જન્મેલા બાળક જેવી અજ્ઞાન બનીને ઊભી છું. અમાપ ગહેરાઈઓના ઊંડાણમાંથી તું એક એવા બૌદ્ધિક સ્વરૂપનું ઘડતર કરે છે જે તને આ સમર્પણ અને અંદરની શ્રદ્ધામાંથી ઘડેલા કરણ દ્વારા તારો આવિર્ભાવ કરવા માટે સૌથી વધારે અનુકૂળ લાગતો હોય છે. છતાં પણ તું અમને તરત બુદ્ધિહીન નથી કરતી, બુદ્ધિનો વિકાસ કરી રહી છે. આપણા બુદ્ધિ છે જ, આપણામાં સમજણ શક્તિ પણ છે, પણ કેવું હોય, પ્રકાશમય બુદ્ધિ નિર્માણ કરતા હોય છે. તમે જોશો કે લાઈફ ડિવાઇનમાં પદ્ધતિ આપી છે કે સાદી બુદ્ધિ હોય એમાંથી પછી આંતરિક પ્રકાશથી પ્રકાશિત બુદ્ધિ મળે છે. પેલા હાયર માઇન્ડ કહે છે કે તમે સામાન્ય બુદ્ધિ હોય, ખાવી પીવું મોજ કરવો, એમાંથી પછી આદર્શ નિર્માણ થશે, મારે આ પ્રમાણે જીવવું છે, મારે આમ કરવું છે. ધેટ ઇઝ હાયર માઇન્ડ. તમે આદર્શો જીવનમાં રાખતા માનો છો ને, એ હાયર માઇન્ડનું કામ છે. પછી એમાંથી તમારો જે આદર્શ છે ધીમે ધીમે બદલાયા કરે છે, અનુભવથી તમને સમજણ આવે છે. ધેટ ઇઝ એનલાઇટન માઇન્ડ. એ પરમ પ્રકાશમય મન થયા પછી આંતરિક રીતે તમને અંદરથી આંતરિક પ્રેરણાઓ મળતી હોય છે, દેટ ઇઝ ઇન્ટ્યુટિવ માઇન્ડ. અને પછી એ આંતરિક પ્રેરણાઓ દ્વારા તમે એટલા સક્ષમ બની જાઓ છો કે જગત પરનું તમે સંચાલન કરવામાં ભાગ લઈ શકો છો. તમારી શક્તિનો ઉપયોગ કરીને બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો, બીજાને મદદ કરી શકો છો. યુ એટ ધેટ ટાઈમ એન્ટર ધ ઓવર માઇન્ડ. જે દેવોનું જગત છે, દેવોની ક્ષમતા છે, એ તમારામાં ધીમે ધીમે પ્રકટ થવા લાગે છે. આખી પ્રક્રિયા છે. જગન્માતા આપણને અનુભવો દ્વારા, ઉત્ક્રાંતિ દ્વારા ધીમે ધીમે ઘડીને એકથી એક ઉપરના તબક્કામાં લઈ જઈ રહ્યા છે. એ છે બૌદ્ધિક વિકાસ છે, આપણો મનનો વિકાસ છે. ધ્યાન રાખજો. તો આવી રીતે અમાપ ગ્રહ અને ઊંડાણમાંથી તું એક એવા બૌદ્ધિક સ્વરૂપનો ઘડતર કરે છે, મનનું ઘડતર કરે છે, જે તને આ સમર્પણ અને અંતરની શ્રદ્ધામાંથી ઘડેલા કરણ દ્વારા તારો આવિર્ભાવ કરવા માટે સૌથી વધારે અનુકૂળ લાગતું હોય. એની જે પ્રકૃતિ હોય એના પ્રમાણેનો વિકાસ કરે છે, જેની દ્વારા પ્રભુ પ્રકટ થઈ શકે. અગાઉ કદી પણ મેં અનુભવ્યું હોય તેથી વધુ અનંતપણે મારી જાતને સ્વતંત્ર અને વિસ્તારવાન અનુભવું છું. તમે જ્યારે વિચારો છોડતા જાઓ છો ત્યારે તમે વધારે સ્વતંત્ર થાઓ છો, ત્યારે વધારે વિશાળ ચેતનામાં જીવતા થાઓ છો તમે. આ વિશાળતા તરફની ગતિ હોય છે તમારી. મને તે તારી સમક્ષ એક તાજા જન્મેલા બાળક સરખી બનાવી દીધી છે. માતાજી કહે છે, આ બધા માનસિક વિચારોનો મેં ત્યાગ કર્યા પછી એવું લાગે છે મને કોઈ આદર્શ નથી. જે પ્રમાણે જે ક્ષણે પ્રભુ જેવું જીવાડે છે મારા માટે યોગ્ય છે. યદૃચ્છા લાભ સંતુષ્ટો, ગીતામાં એક આનો ઉલ્લેખ છે. યદૃચ્છા લાભ સંતુષ્ટો, જે કંઈ જીવનમાં આવી મળે છે એ આપણા માટે સારું હોય છે, એ આનંદ હોય છે. એ પ્રકારનો એક ભાવ જીવનમાં આવી જાય છે એટલે બધા માનસિક આદર્શો આપણા ખરી જાય છે. પછી આ છે અનુભૂતિ 4 ડિસેમ્બરની. આગળ અનુભૂતિ આગળ વધે છે. 10 ડિસેમ્બર હવે કોઈ મનોમય રચના, કોઈ વિચારની આકૃતિ સાથે પોતાની જાતનું તાદાત્મ્ય કરી દેવું એ એક પ્રકારની મૂર્ખાઈ નથી. માતાજી કહે છે, કોઈ આદર્શ નિર્માણ કરીને એના સાથે એકરૂપ થવું એ મૂર્ખાઈ નથી. મૂર્ખાઈ છે પણ એ તમે ઉપરના લેવલે ગયા પછી જણાય છે, ત્યાં સુધી નથી જણાતી મૂર્ખાઈ. ત્યાં સુધી યોગ્ય વસ્તુ હોય છે તમારા માટે. દાખલા તરીકે નાનું બાળક હોય બનતું હોય, એકડે એક એકડો ઘૂંટતો હોય. નાનું બાળક હોય એકડો ઘૂંટતા વખતે એકડે એક મોટીથી બોલે પણ, અને વખતે મોઢામાંથી જીભ પણ બહાર કાઢે, નાના બાળકની ટેવ છે. હવે એના માટે સ્વાભાવિક છે, એને નાના પડાય વખતે એને એકડો શીખવી દેવો જોઈએ આપણે, ભલે જીભ કાઢતું હોય મોટેથી બોલતું હોય. પણ એ જ પ્રકાર તમે જો 11મીમાં આવ્યા પછી કરવા લાગો તો મૂર્ખાઈ છે, સમજે? એ વખતે મૂર્ખાઈ હોતી નથી, પાછળથી મૂર્ખાઈ લાગે છે. માતાજીને બધું મૂર્ખાઈ લાગે છે, માતાજી એ વાત ખબર ચાલે ગયા છે કે એમને બધું મૂર્ખાઈ લાગવા લાગે છે. એ શું મૂર્ખાઈ નથી? આ સત્યને ઉત્તમ રીતે સુખદાયક રીતે બંધબેસતી આવે એવી અભિવ્યક્તિનું રૂપ શોધી કાઢવા પ્રયત્ન કરવો એ જરૂરી ઉપયોગી છે. આપણામાં જે સત્ય રહેલ છે, ચેતના રહેલી છે, પ્રભુ રહ્યા છે, એને વ્યક્ત કરવા માટે, પૂર્ણપૂર્ણ વ્યક્ત કરવા માટે, પૂરેપૂરો વ્યક્ત કરવા માટે જે કંઈ કરવું જરૂર છે એ ઉપયોગી છે આપણા માટે, દરેક માટે ઉપયોગી છે. અથવા વ્યક્તિની પોતાની સંપૂર્ણ ખેળવણી માટે અનિવાર્ય છે, એને પોતાના વિકાસ માટે એ અનિવાર્ય વસ્તુ છે, એણે કરવું જ પડે છે. પરંતુ વ્યક્તિએ પોતાની ચેતનાનું કેન્દ્ર એની ઉપર રાખવું જોઈએ. આ જે છે એ તો આપણું વાપરવાનું મન એ સાધન છે, એનો સાધન તરીકે ઉપયોગ કરો મનનો. મનને રાજા ન બનાવો, આપણો માલિક ન બનાવો, એના ઉપર આપણે રહેવાનું છે. દર વખતે એક જ કરો, મનમાં એક શ્રદ્ધા રાખો કે આ વિચાર મને આજે સાધનામાં ઉપયોગી છે એટલે હું વાપરું છું, પણ જ્યારે મને નિરુપયોગી લાગશે એ હું તે હસતા હસતા છોડી દઈશ. આ તમારી ચેતના ઉપરથી રહીને વાત કરી છે. એ જે રચના છે એમાં એકરૂપ થઈને તમે બોલી શકતા નથી, તમારે ઉપર જવું પડે છે. એવી રીતે કોઈ પણ મનોવિચાર હોય, કોઈ સિદ્ધાંત હોય, કોઈ તમારો અંધશ્રદ્ધા હોય, જે કંઈ બધું હોય એનો ઉપયોગ સાધના માટે કરી લ્યો, પણ ઉપયોગ થયા પછી ફેંકી દો, પછી એનો ઉપયોગ નથી. યુઝ એન્ડ થ્રો મેથડ વાપરો જિંદગીમાં. કોઈ પણ આદર્શ છે એનો ઉપયોગ કરો, એ આદર્શ પ્રાપ્ત થઈ જાય એટલે થ્રો ઇટ, યુઝ એન્ડ થ્રો, યુઝ એન્ડ થ્રો. કોઈ વખત બંધાઈ રહ્યો નહીં, એ પ્રકારે મુક્ત અવસ્થામાં આપણે વિકાસ પામવાનું છે. જગતને આપણે જેવું માનીએ છીએ તેવું તે નથી. આપણે શું હોય છે કે જે આપણા માનસિક વિચારો હોય છે ને એ પ્રમાણે આપણને જગત દેખાતું હોય છે. જેવા ચશ્મા પહેરીએ તેવો જગતનો રંગ આપણને દેખાતો હોય છે. દાખલા તરીકે તમને બધી તરીકે સન્માન મળતું હોય, તમને યશ મળતું હોય, તમે કહો જગત બહુ સુંદર છે, કારણ એ વખતે તમારો અનુભવ એ હોય છે. પણ જે વખતે તમે જગતના લોકો ટીકા કરવા માંડે, તમને તમારો પરાભવ થાય, અપયશ મળે, તમે મુશ્કેલી મુકાવો, ત્યારે તમે એમ કહો કે ઓ જગત ભયાનક છે ભાઈ. આ આપણા ચશ્મા હોય છે, ધ્યાન રાખજો. જગત નથી સુંદર, નથી ખરાબ, સુંદર પણ નથી, ખરાબ નથી. દર વખતે આપણા શાસ્ત્રો એમ કહે છે કે આપણે બધું છે ને આપણી રીતે વિચાર કરતા હોય છે બધાનું. કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે તો આપણા માટે એ કહે છે કે બહુ ખરાબ વ્યક્તિ છે, એ તો ખરાબમાં ખરાબ વ્યક્તિ છે. શાસ્ત્રો એમ કહે છે એ વખતે વિચાર એમ કરો કે મારા કર્મોના ફળ તરીકે મારું અપમાન થઈ રહ્યું છે અને પ્રભુએ એને નિમિત્ત બનાવી રહ્યા છે. એમાં નિમિત્તનો શું દોષ? એમાં નિમિત્તનો કોઈ દોષ નથી. હવે એને બનાવ્યું છે એને પોતાને ખબર નથી બિચારાને કે પ્રભુ એને નિમિત્ત બનાવી રહ્યા છે. એ તો એક સામાન્ય પ્રાણીના જે બચારો નિમિત્ત બની ગયો છે અને એ આપણને અપમાન કરે છે. એ વખતે વિચાર કરો કે મારા જીવનમાં જે સુખ દુઃખો નિર્માણ થયા છે એ મારા કર્મોના ફળ તરીકે છે અને કર્મોના ફળ એના માટે મળી રહ્યા છે કે એમાંથી મારે શીખીને આગળ જવાનું છે. એ આપણા માટે દંડ કે શિક્ષા તરીકે હોતા નથી, એ આપણને કંઈક શીખવવા માટેનું હોમવર્ક છે. આપણા શીખવવા માટેનું હોમવર્ક છે. આપણે એ ડિફિકલ્ટ પ્રોબ્લેમ સ્ટીલ વી હેવ ટુ સોલ્વ ઇટ. આપણા માટે એક દાખલો આપેલો છે, એ દાખલા સ્વરૂપ હોય છે. આપણે એમાંથી શાંતિથી માર્ગ કાઢીએ તો પોતાની આપણી ચેતનાનો વિકાસ થતો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ રાખવો નહીં. અને સાધકે તો ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ સાધક માટે તો ખાસ, પણ બીજે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ રિમાર્ક આપવાનું આપણે છોડી દેવું જોઈએ. એ સાધનાનો ભાગ નથી, એ આપણા મૂળ પ્રકૃતિનો, આપણી જે જૂની પ્રકૃતિ છે એને એ કામ કરતી હોય છે. આપણે છોડી દેતા શીખવું જોઈએ કે નો, આ ડો નોટ ટુ કોમેન્ટ અપન એનીબડી. હશે જેવો જેનો સ્વભાવ એવી રીતે બોલીને આપણે આગળ ચાલ્યા જાઓ, નો કોમેન્ટ. એ પ્રકારે આપણે જીવન જીએ તો સાધનામય જીવન આપણે જીવી શકશું. પોતાની અંદર મનુષ્ય માટે વધુ ચોક્કસ એવી સત્યની વ્યાખ્યા કરવાનો સંકલ્પ અનુભવાય એ સારી વસ્તુ છે. દર વખતે આપણે સમજવાનું પ્રયત્ન કરીએ સત્ય શું છે. દર વખતે સાધના કરતા વખતે આપણને સત્યને આપણી વ્યાખ્યા બદલતા હોય છે. ઘણી વખત એમ કહે છે કે સત્ય એ છે જે જીવનને સુંદર બનાવે છે. અંદર આપણે એ સત્યનું ધ્યાન કરીએ તો અંદર શાંતિ મળે, પ્રકાશ મળે, આનંદ મળે, એ સત્ય છે એવું લાગતું હોય છે. ઘણી વખત એવું છે કે સાધકો એમ લાગે છે કે કોઈ કઠોર પ્રસંગ આવે તો પ્રભુ મારી પર કૃપા કરી રહ્યા છે, મને સમજાવવા માટે કઠોર રીતે સત્યને રજૂ કરી રહ્યા છે. શ્રી અરવિંદે એક શબ્દ વાપરતા, કઠોર કૃપા. પ્રભુ સતત આપણા પર કૃપા કરતા હોય છે, એની અહર્નિશ કૃપા વહેતી હોય છે. પણ કૃપા બે પ્રકારની હોય છે, કોઈ વખત હોય છે મૃદુ કૃપા, કોઈ વખત કઠોર કૃપા. માનું પોતાના બાળક ઉપર કાયમ પ્રેમ હોય છે, પણ કોઈ વખત માં એને ખોળામાં બેસાડીને એને મનગમતું કઈ વસ્તુ હોય તો એનામાં મોઢામાં કોળીઓ મૂકે છે પ્રેમથી, અને એને કિસ કરતી હોય છે. આવો પ્રસંગ છે. પણ કોઈ વખત ભૂલ કરે તો ફડાકો પણ વાગે છે, મારે છે. પણ એ વખતે પ્રેમ જ હોય છે, મારું બાળક આવું ન જોઈએ, મારે એના આદર્શ પણ ન જોઈએ. તો માનો તો બંને ઠેકાણે પ્રેમ છે, એમ પ્રભુનો દરેક ઠેકાણે પ્રેમ છે. જ્યારે આપણને કપરી પરિસ્થિતિમાં મૂકે છે ત્યારે પણ પ્રભુનું પ્રેમ જ છે. જ્યારે આપણને સારી સ્થિતિમાં મૂકે છે ત્યારે પણ પ્રેમ જ છે. આપણે પ્રભુનો પ્રેમ ઓળખતા શીખીએ. હા, મહાકાલીનું સ્વરૂપ એ કઠોર કૃપાનું સ્વરૂપ છે. મહાકાળી જે દંડ દે છે, ધર્મરાજા યમરાજા જે દંડ આપે છે, આ બધું કઠોર સ્વરૂપના આ છે. એવો શિક્ષા કરતા હોય જાણે એમ બતાડે આપણને. પણ મહાલક્ષ્મી કયો, મહા સરસ્વતી કયો, આ કૃપાળું લાગે છે આપણને. બધા પ્રકારના સ્વરૂપો પ્રભુ સંપૂર્ણ છે, પૂર્ણ છે, એમાં બધા પ્રકારની કૃપા છે. ધ્યાન રાખજો, આપણે જે સમજે છે એક પ્રકારની કૃપા નથી એમાં. પણ તે એક શરત કે આપણે એ કાર્ય હું ને એટલા બધા પ્રમાણમાં ન જોડી દઈએ કે જેથી આપણે તેના ગુલામ બની જઈએ. કોઈ પણ સત્ય આપણે સમજતા કે આને સત્ય કહેવાય, આપણે એ વખતે એ વ્યાખ્યા પ્રમાણે જીવન જીવવા પ્રયત્ન કરીએ છીએ સમજણ પ્રમાણે. પણ એનાથી આગળ નીકળી જાય એટલે પછી સત્યની વ્યાખ્યા તમારી બદલાઈ જાય છે. સત્યની વ્યાખ્યા તદ્દન બદલાઈ જાય છે. પછી ઘણી વખત એવું છે કે સત્ય અને અસત્યની વ્યાખ્યા કરી શકતા નથી. એક દાખલો આપણે પ્રસિદ્ધ દાખલો છે કે ધર્મરાજા એમ સમજતા હતા કે જે સાચું છે, વાસ્તવિક જે ઘટના બની છે એમ બોલવું એ જ સત્ય છે. અને જ્યારે શ્રીકૃષ્ણને એમ કીધું કે તમે એમ બોલો કે અશ્વત્થામા મરી ગયો છે, એ ગુચવાવા લાગ્યા કે મારે કેમ બોલવું, અશ્વત્થામા જીવતો છે. એના માટે ભગવાન શ્રીકૃષ્ણે ગુચવાય નહીં, એના માટે અશ્વત્થામા નામનો એક હાથીને મારી નાખ્યો અને કહેજો બોલો અશ્વત્થામા મારી નાખ્યો છે, હવે તું બોલ મોટેથી. અશ્વત્થામા હતા, અશ્વ દ્રોણ સામે જઈને કીધું અશ્વત્થામાને એમ, અશ્વત્થામા મરાયો છે. ધીમેથી બોલ્યો કે મને એ ખાતરી નથી કોણ મરાયો છે, માણસ તારો દીકરો કે હાથી, બંને અશ્વત્થામા નામ હતા. બંનેની વ્યાખ્યા શ્રીકૃષ્ણ માટે સત્યની વ્યાખ્યા શું છે, જે સત્યને પ્રકટ કરવા માટે સત્યના સામેના વિરોધને ભાંગી નાખે એ પણ સત્ય છે. એ શ્રીકૃષ્ણની વ્યાખ્યા થઈ. આમની વ્યાખ્યા શું હતી, ના જે ઘટના થઈ હોય એ બોલવું એ સાચું. બંનેની વ્યાખ્યામાં તફાવત પડી જાય છે. આપણે અનુભવ પ્રમાણે સત્યની વ્યાખ્યા બદલાતી જાય છે. પણ કોઈ વખત કોઈ પણ સત્યની વ્યાખ્યા ને આપણે કાયમી અને અંતિમ ગણવી ન જોઈએ. અનુભવ પ્રમાણે સત્યની વ્યાખ્યા બદલાતી જાય છે. જ્યારે આપણે પ્રભુને ભજીએ છીએ ને ત્યારે એમ લાગે છે કે પ્રભુ જ સત્ય છે, જગત તો નિરર્થક છે, જગત છોડી જવું જોઈએ, સંન્યાસ લઈ લેવો જોઈએ. આ પણ એક તબક્કો આવે છે. પણ આગળ જતા એવો તબક્કો આવે છે કે ના, પ્રભુ પણ સત્ય છે અને આ જગતમાં પ્રભુ પણ રમી રહ્યો છે. પ્રભુ પણ અહીંયા આ જગત રૂપમાં પ્રભુ પણ સત્ય છે. બંને રીતે સત્ય લાગવા લાગે છે. અનુભવ તમારા જેમ તમારી ચેતના વિકાસ પામે છે એમ અનુભવો બદલાતા જાય છે. એ એક પ્રવૃત્તિ કરતાં વધુ કંઈ નથી. આવું કંઈ સત્યની આપણે વ્યાખ્યા કરીએ, સમજણ કરીએ તો એક મનની પ્રવૃત્તિ છે એમ સમજો ફક્ત. એનો બહુ આગ્રહ ન રખાય. બીજી સર્વ પ્રવૃત્તિઓની માફક એ પણ સાપેક્ષ છે. આવી કોઈ આપણી કલ્પના હોય, સમજણ હોય, સાપેક્ષ છે. એ ટાઈમ પૂરતી આપણને ઉપયોગી છે. કામ પૂરું થઈ જાય એટલે ફેંકી દેવાની જરૂર છે, એને પછી આગ્રહ ન રખાય. અને આપણે એને આપણી ગહન શાંતિ અને અપરિવર્તનશીલ નિશ્ચલતાને કદી પણ બાધક ન બનવા દેવી જોઈએ. આપણામાં જે ગહન શાંતિ સ્થાપિત થાય છે અને અપરિવર્તનશીલ નિશ્ચલતા અંદર એક સનાતન આત્મતત્વની ઝાંખી થતી હોય છે, એ દર્શનના વચમાં આવા વિચારોને આવવા ન દેવા જોઈએ. કારણ કે એમને લીધે જ આપણે દિવ્ય શક્તિઓને આપણી દ્વારા વિકૃત બનવા દીધા વિના પ્રકટ થવા દઈએ છીએ. તમે એક આંતરિક રીતે શાંતિને ધારણ કરો રાખો તો શ્રી અરવિંદ એમ કહે છે કે જ્યાં સુધી તમારા મનમાં હૃદયમાં અગાધ શાંતિ હશે ત્યાં સુધી ઉપરથી દિવ્ય શક્તિઓનું અવતરણ થઈને તમને તે સિંચતી હશે, તમને પોષણ આપતી હશે. તમે જોજો, મનમાં જ્યારે શાંતિ હશે 10-15 મિનિટ સુધી, તે પછી જ્યારે ઊભા થશો ને તમને એમ લાગશે યુ આર એનર્જેટિક. તમને શક્તિનો અંદર શક્તિનો અનુભવ આવે છે કે હું પ્રસન્ન થઈ ગયો છું, મારો થાક ઉતરી ગયો છે. આરામ કેમ કરો એના માટે માતાજીએ સૂચનાઓ આપી છે. આરામ કેમ કરાય એમ જ કીધું છે એમણે કે આરામ કરતા વખતે તમે આંખો બંધ કરીને પડ્યા રહેશો તો મનમાં જો એમનામ નામ ગડમથલ ચાલતી રહેશે તમારી સતત મગજમાં, તો તમને આરામ નહીં મળે. એ આખી બધું સ્ટોપ થઈ જવું જોઈએ. મન શાંત નિરાકાર થઈ જવું જોઈએ, આકાશના જેવું સ્વચ્છ થઈ જવું જોઈએ. ત્યારે જ શાંતિ આપણામાં અવતરણ પામે છે અને એ શાંતિ દ્વારા જ દિવ્ય શક્તિઓ આપણામાં અવતરણ પામે છે અને આપણા શારીરિક કોષોને પોષણ આપતી હોય છે, આપણો થાક ઉતારતી હોય છે, આપણામાં શક્તિનું સિંચન કરતી હોય છે. વિકૃત બનવા દીધા વિના પ્રકટ થવા દઈ શકીએ છીએ. અહીં આપણે આ 10 ડિસેમ્બરની પ્રાર્થના પૂરી થાય છે.